धन्य घरी सोई जब सत संग।
हे भवानी, જીવનની ધન્ય ઘડો ઘડી અને કૃતકૃત્યતાની અનુભૂતિ માત્ર એક સત્સંગની ઘડી ઘડી લાખેણી કહેવાય, જ્યારે ભગવાનનું સ્મરણ થાય તો આટલો બધો મહિમા સત્સંગને જીવનમાં આપી દીધો. સત્સંગ એટલે સારો અને સાચો સંગ, ખોટી સોબત નહીં, કુસંગ નહીં. ધન્ય ઘડી સોઈ જબ સત્સંગ. સત્સંગમાં ઉત્થાન થવાનું છે, અભ્યુદય થવાનો છે. કુસંગમાં માત્ર પતન છે, દુરાચાર. માણસને અધોગતિને ખાઈમાં નાખી દેનારો છે. અને જે કંઈ વ્યવહાર થયો એનો અનુભવ ભવાની તમને થઈ ગયો છે. તમે સીતાનું રૂપ લઈને ગયા અને મારા ભગવાનની આગળ તમે જે પરીક્ષાની વાત કરી એમાં એક એક કુસંગ. ક્યારેય પણ અન્ય મનસ્ક ન થવાય. ભગવાન શિવના અર્ધાંગના હતા અને પોતે સતીનો સીતાનો વેશ લઈ અને ભગવાનના માર્ગની અંદર જઈને ઊભા, એ જ મોટો અપરાધ. અને એ જ કુસંગ જેને કારણે સતીને કેટલા વર્ષો સુધી અબોલા રહેવું પડ્યું. ભગવાન તો ભોળાના તો સમાધિમાં બેસી ગયા, પણ ઘરમાં રહીને નહીં કોઈની જોડે બોલવાનું, કેવી દશા થાય? ઘરના કોઈ બોલે નહીં અને ભૂત જેવા દિવાલોની અંદર માથા પછાડ તેવું લાગે, એકલતા કેવું લાગે જીવન. એ ભૂલ સમજાઈ ગઈ, એ ખોટો રસ્તો અનુભવ વાળો ભવાનીને થઈ ગયો. અને એટલે જ કહ્યું ભગવાન ભોળાનાથે, ધન્ય ઘડી સોઈ જબ સત્સંગ. સતીએ પોતાના બાપના ઘરના યજ્ઞના વખાણ કર્યા, મારો બાપ યજ્ઞ કરતો હોય હું ના જઉં, તમે ચાલો, ભલે તમારે ના આવે હું તો જઈશ, મારા બાપનું ઘર. તો જે મનની અંદર અલગાવનો ભાવ આવ્યો અને એમાં જે સતીનો અપરાધ થયો એને કારણે કુસંગ થયો, આવેશ આવ્યો, પિતાનું અપમાન સહન ન થયું, પરિણામ આત્મવિલોપન કરવું પડ્યું. તો એ જે કુસંગ છે, કુસંગને કારણે આટલા બધા દુઃખ, આટલી વિપત્તિની અંદર ભયંકર રીતે દુઃખી થવું પડ્યું, પીડાવું પડ્યું. એટલે કથાના સમાપનમાં ભગવાન શિવે ભવાનીને ખૂબ સરસ મજાની કથા સંભળાવ્યા પછીથી કહ્યું, ધન્ય ઘડી સોઈ જબ સત્સંગ. ઘરમાં, દાંપત્યમાં સત્સંગ થાય ને તો જ એ ઘર ઘર કહેવાય, એ દાંપત્ય સફળ કહેવાય અને જીવન સુખી. એટલે ભગવાન શિવ અનુભૂતિથી કહે છે કે આપણે કેટલા શાંતિથી રહીએ છીએ, છે કોઈ કકળાટ, છે કોઈ કચવાટ? પેલામાં સ્મશાનની અંદર જઈને બેસે નિરાતે, તમે સ્મશાનમાં જઈને બેહો છો, શરમ નહીં આવતી એમ કોઈ દાડો કહ્યું નથી. પાર્વતીજીએ એવું કોઈ દિવસ કહ્યું નથી. ભલે બેઠ, એ પોતે પોતાનું સંભાળે એમ. તો આમ ધન્ય પુણ્ય રત મતિ સોઈ પાકી. પરિપક્વ મતિ હોવી, વ્યુત્પન્ન મતિ. માણસના જીવનમાં પરિપક્વતા આવવી એટલે સોળાની, એટલે સોળાની, ચૌદાની નહીં કે હતરાની નહીં. ચૌદાની હોય છે જેમથી ખટાશ કે તુરાશ હોય, અને હતરાની થઈ જાય તો છે જ વધારે પાકે. તો ધન્ય પુણ્યરત મતિ સોઈ પાક. પરિપક્વ બુદ્ધિ, પરિપક્વતા જીવનની બહુ અગત્યની છે. અને માણસ મોટો થયો હોય, ભલે ને 80-90 વર્ષનો હોય, પણ વ્યવહારની પરિપક્વતા ના આવી હોય, તો વૈચારિક પરિપક્વતા ના હોય, એટલે કતું કહ્યું કે મતિ સોઈ પાકી. વૈચારિક પરિપક્વતા તે છે કે જે સત્સંગની સાથે રહે, ભગવત કથાની સાથે રહે, નહીતર મતિ ભ્રષ્ટ થઈ જતા, મતિ ભ્રમ થતા વા નહીં લાગે. અને એકવાર ભ્રષ્ટ થયો તો એની કઈ દશા. ભર્તુહરિ કહે છે, વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત સતમુખ. જે વિવેકથી ભ્રષ્ટ થયો એનું પતન હજારો મુખવાળું હોય. અને એટલા માટે કહ્યું કે જે પુણ્યરત છે, જે ભગવદ પરાયણ થઈ સત્સંગમાં પોતાની વૃત્તિઓને પરોવી રાખે છે, એની જ મતિ પરિપક્વ બની શકે. દરેક બાબતમાં પરિપક્વતા જોઈએ, વ્યવહારની, વૈચારિક, જીવનની. અરે ખેતીમાં પણ જુઓ, ફળ, ફૂલ, પુષ્પ, અન્ન, એ બધામાં પરિપક્વતા જોઈએ. ખેડૂત કાચું નહીં ઉતારે, જજુવાર છે, હોળી પછી જ કાપવામાં આવશે ઘઉં, ત્યાં સુધી ના કપાય. કેમ? પરિપક્વ ના. તો આપણા, આપણી વૈચારિક પરિપક્વતા પણ હોય તો જ એ ધન્ય કહેવાય, સફળ કહેવાય. અને પૂર્ણ રીતે પાકેલું હોય ને ઉતારીએ તો એ જ ઉપયોગમાં આવે. એમ આપણા વિચારો, આપણો વ્યવહાર, આપણી મતિ, એ પણ પરિપક્વ હોય ને તો જ એ સ્વાદિષ્ટ બને, એ કિંમતી બને. એમ કહ્યું.
ધન્ય દ્વિજ, ધન્ય જન્મ દ્વિજ ભગતિ અભંગ.
દ્વિજ ભંગ, દ્વિજ જન્મ એ ધન્ય છે. એ બ્રાહ્મણનો જન્મ ધન્ય છે કે જે પોતાનું ત્રિકાલ સંધ્યાનું કર્મ પૂરેપૂરું કરે છે, અને એ રીતની ભક્તિ એ પોતાના જીવની અંદર, પોતાના જીવનને અભંગ, ક્યારેય પણ એના માટે આળસ નહીં. નિત્ય નિત્ય કે આજે નહીં કરીએ ચાલશે, આજે કામ છે એટલે મૂકી દઈએ, અભંગ. ભક્તિ પણ અવિરત પ્રકારની, એ બિલકુલ શાંત, કે ક્યારેક ક્યારેક આળસવારી નહીં, કે આજે ઓછું કરી લઈએ, જલ્દી કરી લઈએ, સમય નથી, આજે ઊંઘ આવે છે એટલે મોડા કરીશું. જે સમય હોય પ્રાતઃકાલનો, બ્રાહ્મ મુહૂર્તનો, એમાં ઉઠી નિત્ય સ્મરણ કરીએ, આત્માનું સંધાન પણ કરીએ, તો એ જ ભગવદ્ ભક્તિ ધન્ય છે. એમ ભગવાન શિવ પાર્વતીજીને કહે છે. હે ઉમા, સાંભળ, સાંભળો ઉમા. સો કુલ ધન્ય, એ કુળ ધન્ય છે. કયું કુળ ધન્ય છે?
જગત પૂજ્ય સુકુની,
જે ઘરમાં એનો સંતાન, એનો પુત્ર જગત પૂજ્ય હોય. કેને 72 પેઢીઓ અમારી તો તરી ગઈ. પવિત્ર પુનિત જેનું જીવન આચરણ હોય, અને એ જે કુળમાં જન્મ્યો, જે ઘરમાં જન્મ્યો હોય, એના પૂર્વના સંસ્કાર પણ ઘરના માતા પિતાના હોય, કે એવો પુત્ર એની કુખે જન્મ લેવા માટે આવે. ભગવાનને તો આવવું છે, પણ એમાં માતા પિતા ક્યાં મળે છે? આજે ઈચ્છા છે, આજે પણ જોઈ રહ્યા છે કે ધર્મની આટલી ગ્લાની છે, મારે જવું છે ધર્મની રક્ષા કરવા માટે, પણ માતા પિતા છે ત્યાં. જે પ્રકારના જોઈએ, જે સંયમથી, જે આચાર વિચારથી, એમાં માતા પિતાએ હોટલનું ના ખવાય, ટીવી ન જોવાય, ત્યારે જ એવા પ્રકારનું સંતાન પ્રાપ્ત થાય. એનો વ્યવહાર, એનું વાંચન એ પ્રકારનું હોય કે એને પ્રાપ્ત થનારું ભવિષ્યનું બાળક એ મહાન હોય. જે આપણો વ્યવહાર હોય એ સંસ્કાર એ બાળક સંતાનમાં પડે, એ પ્રકારનું આખું જીવન હોય, એનો વ્યવહાર હોય, તો જ એ માતા પિતાને એ મહાપુરુષ પસંદ કરે માતા પિતા તરીકે. ધન્ય સૌ કુલ ધન્ય ઉમા, હે ઉમા સાંભળ, એ કુલ પવિત્ર છે, એ જનની પવિત્ર છે, જનની કૃતાર્થા. તો એ કૃતકૃત્યતા ક્યારે પણ પ્રાપ્ત થાય કુળને, દાંપત્યને, એ પરિવારને, એ જ્યારે એના કુળની અંદર ભગવદ્ ભક્ત અને પૂજ્ય, એમાં પાછો પુનિત, પુનિત એટલે પવિત્ર, પણ સુપુનિતા પરમ પવિત્ર, જેમ પૂજ્ય અને પરમ પૂજ્ય કહીએ છીએ એમ પુનિત અને સુપુનિત, પરમ પવિત્ર, પરમ પુનિત, એવો મહાપુરુષ, એવો જીવાત્મા જે કુળમાં આવે એ કુળ ધન્ય છે, એ માં પણ ધન્ય છે કે જેના કુખે, જેને કુળમાં, જેના પરિવારની અંદર આવો ભગવદ્ ભક્ત પ્રાપ્ત થાય. અને કેવો?
વીર કુબીર પરાયણ,
ભગવત પરાયણ, એની બધી જ વૃત્તિઓ, એની બધી જ પ્રવૃત્તિઓનો વ્યવહાર ભગવત પરાયણ હોય. ભલે કર્મ ગમે તે કરે, પણ વૃત્તિઓ તો પ્રભુ ચરણની અંદર સ્થિર અને શાંત થઈ જાય. શુભ શાંત વૃત્તિ, વૃત્તિઓ શુભ થાય અને શાંત બને. બાકી તો પ્રવૃત્તિ તો છે જ, દુર્વૃત્તિ પણ છે, સદવૃત્તિ પણ આવે, પણ એ બધી જ વૃત્તિઓ શાંત થઈ જાય. અને ભગવદ પરાયણ, શ્રી રઘુવીર પરાયણ, જે હિ નર વિનય વિવેક પૂર્વક, વિવેક વગરનું નહીં, વિનય સિવાયનું તોછડું નહીં, એનો એનો વિનય, એનો વિવેક સદભાવ ભર્યો હોય, નમ્રતાપૂર્ણ હોય, માણસ તોછડો ના ચાલે. જેમ કે બરછટ છે, સ્વભાવ બરછટ હોય, અનાજ બરછટ હોય, કપડું એ બરછટ હોય, એમ માણસે બરછટ હોય. એટલા માટે કહ્યું વિનીત, વિનય વિનય વિવેક વાળો હોય. અને સ્વાભાવિક છે કે સંસ્કાર સંપન્ન એ દિવ્ય જીવાત્મા જેની કુખે, જેના કુળે આવ્યો હોય, એ વિનીત તો હોય જ, અવિવેકી તો હોય જ નહીં. આદર આપવો પ્રેમથી સાથે, તો આ બધું જ ક્યારે, આ બધાનું પરિણામ શું? સૌ કુલ ધન્ય, એ કુળ મહાન છે, કુળ ધન્ય છે, કે જ્યાં આવી વિભૂતિ, આવો મહાપુરુષ, આવો ભગવદ્ ભક્ત જે કુલની અંદર ઉત્પન્ન થાય. અને ભગવાન શિવ પણ કે જે ભવાની, તમે પણ હિમાલય જેવા તપસ્વી ના પિતાના પત્ની છો, પર્વતની પુત્રી છે, માટે પાર્વતી છે. તમે પણ બહુ મોટા કુલની અંદર ઉત્પન્ન જન્મ લીધેલો છે, એટલે તમારું કુલ પણ ધન્ય છે. અને આ કથા સાંભળી છે એટલે તમે પણ હવે ભગવદ્ ભક્ત થયા છો. શ્રી રઘુવીર પરાયણ તમારી મતિને રાખજો. જે આગલા જન્મની અંદર તો ભગવાનના પ્રત્યે શંકા હતી, અશ્રદ્ધા હતી કે આવા તો ભગવાન હોતા હશે, પણ આ કથા સાંભળ્યા પછીથી મતિને સ્થિર કરજો અને રઘુવીર પરાયણ ભગવાનની ભક્તિની પરાયણ રહેજો, કે જેથી તમે વિનય અને વિવેક તમારા જીવનની અંદર તમે સાચી